ओम नमो अरियंताणम नमो सिद्धाणम नमो आयुर्याणम नमो वज्रायाणम नमो लोये सवसाणम मोक्षमार्गस्य नेतारं भेतारं कर्म भूभुतां ज्ञातारं विश्वतत्त्वानां वंदे तदगुण लब्धये।
आचार्य देव उमा स्वामी कृत तत्वार सूत्र ग्रंथाधिराजना छठा अध्याय अंतर्गत आश्रव तत्व संबंधी एटले के आश्रवना कारणों संबंधी चर्चा चाली रही छे। आठ प्रकारना कर्मों से जीवना परिणामों निमित्त पामीने प्रत्येक समये सात अथवा आठ कर्मों निरंतर अहीं आगळ आवता रहे छे। सात अथवा आठ ए प्रमाण समझवू। अने प्रत्येक समये जे कर्म आवे छे ते पोतानो अनुभाग लईने आवे छे, एटले जे प्रमाणे एनी कसाय होय ए प्रमाणे ए कर्मो जेने कहेवाय के ए अनुभाग एटले फळ आपवानी शक्तिने लईने आवे छे। अने ज्यारे तेनो उदय आवे छे एमां जीवनुं ज्यारे जोडाण थाय छे ત્યારે એ પ્રકારે અહીંયા આગળ તેનું ફળ એ ભોગવતો સંસારમાં જોવામાં આવે છે। આવી એક વ્યવસ્થા છે। હવે આની અંદર આપણે કારણોની જે ચર્ચા કરીએ છીએ તો કયા કર્મના મતલબ કયા પરિણામનું નિમિત્ત પામીને કયા કર્મનું આવવાનું કારણ થાય છે એની અંદર આપણે પહેલા દિવસે પણ ખુલાસો કર્યો હતો કે કર્મ તો બધા આવે છે પણ કોઈ એક વિશિષ્ટ પરિણામથી એ કોઈ વિવક્ષિત પ્રકૃતિની અંદર અનુભાગ વધારે બંધાય છે। ફરીથી કોઈ એક વિવક્ષિત પરિણામથી કર્મો તો બધા આવે છે, માની લો કે સાત કર્મો આવ્યા પણ કોઈ એક અહીંયા આગળ વિવક્ષિત પરિણામ થયા એનું નિમિત્ત પામીને આ સાત કર્મોમાંથી કોઈ એક એને લગતું વિશિષ્ટ કર્મમાં જે અનુભાગ છે તે વધારે પડે છે તો ઉદય પણ આવશે। તો ઉદય બી આઠે આઠનું જોવામાં આવે છે પરંતુ એને લગતું એ પ્રમાણેનું ફળ જીવને અધિક જોવામાં આવશે। બંને બંને બાજુથી પોઈન્ટ પકડાય છે કે અત્યારે આપણને બધાનો ઉદય છે, આઠે આઠનો ઉદય છે, પરંતુ આપણે એની અંદર કોઈ તીવ્રતાના ભાવે કે કોઈ મંદતાના ભાવે એ કંઈ પણ ભોગવટો જોવામાં આવે છે તે પૂર્વની અંદર કરેલું એ પ્રમાણે તીવ્રતા મંદતા તો વર્તમાન ફળ પણ એ પ્રમાણે તીવ્રતા અને મંદતા રૂપે અહીંયા આગળ જોવામાં આવે છે। એની અંદર ચાલતા વિષયની અંદર આપણે જ્ઞાનાવરણ કર્મના આશ્રવના કારણો જોયા, દર્શનાવરણ કર્મના આશ્રવના કારણ બે ચાર જોઈને આજે આપણે સાતાવીદની અસાતાવીદની એ બધાની ચર્ચા થોડી કરવી છે। સમજો દર્શનાવરણ કારણની અંદર જો કે આ બધા કારણો આગળ પણ વાત થઈ હતી, જ્ઞાનાવરણ કર્મના આશ્રવનું પણ કારણ થાય છે અને દર્શનાવરણ કર્મના આશ્રવનું પણ કારણ થાય છે, એમ હોવા છતાં પણ આચાર્ય દેવે અહીંયા આગળ કેટલાક દર્શનાવરણ કર્મ સંબંધીના પણ અહીંયા આગળ કારણો બતાવ્યા છે। એની અંદર કોઈ વસ્તુ દેખને કે ઈચ્છુક કો દિખાના નહીં, કોઈ વ્યક્તિને લૌકિકની અંદર કોઈ વસ્તુ જોવી છે, હવે જોવી હોવા છતાં પણ તેને ના પાડવી, તેનો નિષેધ કરવો, તોય એ જીવને દર્શનાવરણ કર્મના આશ્રવનું કારણ થાય છે। સવારે બી ચર્ચા જોઈ હતી આપણે કે જે જ્ઞાન ઉપયોગ થાય છે એ જ્ઞાન ઉપયોગ પહેલા નિયમથી તેને દર્શન ઉપયોગ થાય છે, મતિ જ્ઞાન ઉપયોગ થાય તો મતિ જ્ઞાન પહેલા એને નિયમથી દર્શન ઉપયોગ થાય, દર્શન ઉપયોગ થાય જે પદાર્થનો તે પદાર્થ સંબંધીનો મતિ જ્ઞાન થાય પણ ખરો અને ના પણ થાય જરૂરી નથી, પરંતુ કોઈ પણ મતિ જ્ઞાન પહેલા દર્શન ઉપયોગ થાય। એટલે આપણે અહીંયા શું સમજવું કે એ દર્શન દર્શનાવરણ કર્મ સંબંધીનું અહીંયા આગળ જેને કહેવાય કે આશ્રવનું કારણ થયું એટલે એ પદાર્થનો અહીંયા આગળ દર્શન ઉપયોગ જ ન થયો તો આગળ તે પદાર્થ સંબંધીનું એને જ્ઞાન પણ નહીં થાય। આ કેવી રીતે સમજવું એને આવી રીતે આપણે સમજવું પડે, બરાબર કે નહીં, કે એને કોઈ પણ દેખવાની વસ્તુની અંદર બાધા પહોંચાડી તો એને આગળ જઈને એ વસ્તુ પણ દેખવામાં નથી આવતી, તો દેખવામાં જ નથી આવતી તો પછી જાણવાની વાત પણ ક્યાંથી રે, એ પ્રમાણે બધા કારણોની ચર્ચા કરવામાં આવે છે। હવે જુઓ, નેત્ર નિકાલ દેના, કોઈના નેત્ર કાઢી નાખવા, કોઈની ઇન્દ્રિયો બગાડી નાખવી. કાલે પણ વાત થઈ હતી ને આપણે કે જેને કહેવાય કે એ પ્રમાણે સમજો કે આંખનો પ્રોબ્લેમ આવે, કોઈને કાનનો પ્રોબ્લેમ આવે, આ બધી જે ઇન્દ્રિયોના જે બગાડ જે જોવામાં આવે છે તો પૂર્વમાં તો, કારણ કે શું થાય છે કે આ દ્રવ્ય ઇન્દ્રિય છે, બરાબર કે નહીં, તો દ્રવ્ય ઇન્દ્રિયના માધ્યમથી એ જેને કહેવાય એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે દ્રવ્ય ઇન્દ્રિયના માધ્યમથી તે પદાર્થનું ઇન્દ્રિય જ્ઞાન થશે, જાણવાનું કામ થશે. તો હવે એની પહેલા વારી પાછો દર્શન ઉપયોગ બી થશે, ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન, તો એ પ્રમાણેનો દર્શન ઉપયોગ થશે. હવે આ જીવ કોઈની ઇન્દ્રિયો બગાડે છે, તો ઇન્દ્રિયો બગાડે છે એટલે શું થઈ ગયું, તે બગાડી ઇન્દ્રિયો અને તારું બગડશે દર્શન. હવે સાથે સાથે બોલો, તે બગાડી તો ઇન્દ્રિયો પણ તારું બગડશે દર્શન અને જ્ઞાન. આવી રીતે સમજવું, બરાબર ને? આપણે લાગે ઠીક છે દર્શન ઉપયોગ ના થયો તો ના થયો, આ મેં કઈ કામનો રોલ તો છે નહીં, આ મેં કઈ કામમાં તો આવતો નથી, તો દર્શન ઉપયોગની ક્યાં જરૂર છે, દર્શન ઉપયોગની ક્યાં જરૂર છે, નહીં તને જ્ઞાન જ નહીં થાય, તું એ પકડ. આત્માની અનુભૂતિની અંદર સમજો, આત્માની અનુભૂતિની અંદર જ્ઞાન ઉપયોગ કામ કરે છે, પરંતુ જ્યારે આ જીવને અનુભૂતિ થાય એની પહેલા આ અહીંયા આગળ કર્ણેન્દ્રિયથી આત્માની વાત એને સાંભળવાની આવશે કે નહીં આવે, આ ચક્ષુ ઇન્દ્રિયના માધ્યમથી આ શાસ્ત્ર વાંચવાના આવશે કે નહીં આવે, અને જ્યારે કર્ણેન્દ્રિયથી આ કાનથી કે આ આત્માની વાત સાંભળવાની આવે એની પહેલા અહીંયા આગળ દર્શન ઉપયોગ થશે કે નહીં થાય, આ ચક્ષુ ઇન્દ્રિયથી આ દર્શન ઉપયોગ થશે કે નહીં થાય. જિનેન્દ્ર ભગવાનને આપણે જોઈએ છીએ તો જે જિનેન્દ્ર ભગવાનને જોઈએ છીએ એની પહેલા પણ તેનો દર્શન ઉપયોગ થશે કે નહીં થાય. જેટલા પણ ધર્મરૂપ પ્રવૃત્તિની અંદર આ નિમિત્તના રૂપમાં આ પ્રમાણે જે બધી ઇન્દ્રિયો છે તો કે છે કે એનો જે રોલ છે સંસાર અવસ્થામાં નિમિત્ત નૈમિતિકના રૂપમાં, અત્યારે એને આ જ્ઞાન પ્રધાન શૈલી સમજો, હમણાં દ્રષ્ટિ પ્રધાન શૈલી ગૌણ કરજો, તો કે છે કે આ સંસાર અવસ્થામાં આ જે નિમિત્ત નૈમિતિકતા જોવામાં આવે છે તો કે છે કે એ બધું જે જોવામાં આવે છે એ છે નિમિત્ત નૈમિતિકની અપેક્ષાએ, તો કે છે કે એ બધી શું થાય છે કે તે વર્તમાન તારા કોઈ એવા પરિણામ થાય તો એના કારણે તું ભવિષ્યની અંદર શું થઈ જાય છે કે તારે ઇન્દ્રિયો આની બગાડી તો તારી પણ ઇન્દ્રિયો બગડેલી જ ઉત્પન્ન થશે, અને ઇન્દ્રિયો બગડેલી ઉત્પન્ન થશે એનો અર્થ જ એ થઈ ગયો કે તે સંબંધીનો દર્શન નહીં થાય અને તે સંબંધીનું અહીંયા આગળ જ્ઞાન નહીં થાય. આ પ્રમાણે છે, જન્મથી જ જોઈએ છે ને કેટલાય જીવોને, જેને કહેવાય કે જન્મથી આંખો નથી હોતી. મારા અંકલ હતા, મારા સગા અંકલ, પપ્પાથી મોટા ભાઈ, એ લોકો એ 3 વર્ષના હતા, એ પોતે 3 વર્ષના હતા દેશમાં, અને એ વખતે એ તો એક્સપાયર થઈ ગયા હમણાં 3-4 વર્ષ પહેલા, 82 યર્સની ઉંમરમાં, અને એ પોતે 3-4 વર્ષના હતા ત્યારે એ વખતે આપણે 60-70 વર્ષ પહેલા શીતળાના રોગ નીકળતા હતા દેશમાં, અને એના કોઈ ઇલાજ નહોતા શીતળાના રોગના એ વખતે, એ જમાનામાં કોઈ ઇલાજ નહોતા. તો અહીંયા આગળ જેને કહેવાય કે શીતળાનો રોગ નીકળ્યો હતો તો એની અંદર આ આંખોની નસો બધી બળી ગઈ હતી, અને એ 3 વર્ષના હતા ને એ બંને આંખો એમની ચાલી ગઈ હતી, વિચાર કરો. અને પછી એ પ્રમાણે સમજો, હવે જો વિચાર કરો, સવારે વાત હતી, હવે એમને આંખો જતી રહી, જીવ કયો કહેવાયો, 4 ઇન્દ્રિયવાળો કે 5 ઇન્દ્રિયવાળો? તો કે પંચેન્દ્રિય જીવ છે, જાતિ નામ કર્મનો પંચેન્દ્રિય જાતિ નામ કર્મનો ઉદય પણ છે, સાંભળજો બરોબર. અચ્છા, ઉગાડ જ્ઞાન છે કે નહીં? પંચેન્દ્રિય સંબંધીનું ઉગાડ જ્ઞાન છે કે નહીં? પંચેન્દ્રિય સંબંધીનું ઉગાડ જ્ઞાન પણ છે, પણ હવે અહીંયા આગળ દેખવાનું કેમ નથી, કેમ થતું, કારણ કે તે અહીંયા આગળ આ દ્રવ્ય ઇન્દ્રિય શું છે, નિમિત્તના રૂપમાં, એટલે દ્રવ્ય ઇન્દ્રિય જેને કહેવાય કે નિમિત્તના રૂપમાં જેને કહેવાય કે તે બગડેલી જોવામાં આવે છે, અને ઉપયોગની એવી યોગ્યતા નથી કે તે ઉપયોગાત્મક ક્ષયોપસમ ભાવે, ઉપયોગાત્મક કહું છું, લબ્ધરૂપ ક્ષયોપસમ ભાવે છે પણ ઉપયોગાત્મક ક્ષયોપસમ ભાવે તેવી યોગ્યતા નથી કે તે પદાર્થને જોઈ શકે. જુઓ તો ખરા, એ પ્રમાણે હવે એમની બી આખી એક સ્ટોરી છે, જ્યારે કોઈ પ્રસંગ બનશે ત્યારે એ હું બતાવીશ તમને, પ્રેરણા આપવા માટે કહીશ એમાં શું થયું, જેને કહેવાય એ પ્રમાણે વાત નીકળી. તો હવે કહી દઉં જરા તમને, હા સાંભળજો, એ જયારે એક્સપાયર થયા હતા ત્યારે 4 દિવસ પછી તમારો ફોન આવ્યો હતો, મને ખ્યાલ છે બરાબર, હજી બી આજે બી યાદ છે, અને મતલબ આપણે સ્વાધ્યાય માટે, અને મારે વખતે પછી સૂતક લાગ્યું હતું. હમણાં 3 વર્ષ પહેલા આખા એ ત્યાંથી એકલા આવ્યા, સમજો ક્યાંથી, દેશમાંથી તે એકલા આવ્યા, જયારે એ હતા ત્યાં સુધી તો મારા ફાધરનો જન્મ નહોતો થયો, અને એ મુંબઈમાં એકલા આવ્યા, એકલા આવ્યા અને બ્લાઇન્ડ સ્કૂલમાં ભણ્યા, અને બ્લાઇન્ડ સ્કૂલમાં 7 વર્ષ ભણ્યા અને ત્યારબાદ શું કર્યું? મફતલાલ સ્ટાન્ડર્ડ મિલ હતી એક દાદર સાઈડ કે તે પ્રમાણે હતી કશે, બરાબર ને? તો ત્યાં 22 વર્ષ સુધી એમને નોકરી કરી અને ત્યાં આગળ જેને કહેવાય કે કાપડ હોય તો કાપડનું ચેકિંગ કરવામાં જેને કહેવાય કે એ પ્રમાણે એ ડિપાર્ટમેન્ટની અંદર એમને ટૂંકમાં જોબ મળી. દેશમાંથી જ આવ્યા હતા, કોઈ એ પ્રમાણે ઠેકાણું નહોતું, મતલબ એ પ્રમાણેની બી સ્થિતિ હતી ઇત્યાદિ વગેરે વગેરે, તો જે બીજું બધું તો એ પ્રમાણે હતું તે હતું. આખા બોમ્બેની અંદર એકલા જવાનું, એકલા આવવાનું, કારણ કે એ જ પહેલા આવ્યા તો ઘરવાળા, તો સમજો બીજા કે ત્રીજા ભાઈ તો બધા 10-10 વર્ષ પછી આવ્યા હોય, તો એ જ પહેલા આવે અને એ પ્રમાણે આખી જિંદગી એમને કાઢી, એ પ્રમાણે રહ્યા અને બિલકુલ જેને કહેવાય કે કશે બી જવાનું હોય તો જેને કહેવાય કે કશે બી જરૂર પડે તો છેલ્લા 15-20 વર્ષથી, એટલે સમજો કે 60 વર્ષના થયા પછી જ થોડો ઘણો કશે જવાનું હોય તો અમારો ટેકો લીધો છે. અમને કીધું છે કે મને અહીંયાથી અહીંયા મૂકી જાઓ. 60 વર્ષ સુધી અમને ઘરમાં કીધું પણ નથી કે મારે ત્યાં જવું છે, તો અમે અમને મૂકી જાઓ. વાત સાંભળી લેજો બરાબર. અને એ પ્રમાણે જોવા પુણ્ય પાપના ખેલ જોવો. એક બાજુ જેને કહેવાય એવો ઉદય કે આંખ નથી, તો પુણ્ય એવું કામ કરતું હતું જગતના વ્યક્તિઓ આંખ બનીને તેમને મદદ કરતા હતા. કોઈ રસ્તે પહોંચાડવા વાળો, કારણ કે વર્ષોથી આવ જાવ કરે તો કોઈ પણ રસ્તામાં મળી જાય તો ઘર સુધી એમને મૂકી જાય. માર્કેટની અંદર પણ એકલા ફરે, અહીંયા આગળ બોમ્બે, અહીંયા પ્રોપર બોમ્બેથી જેને કહેવાય રોજ બસ એકલા પકડે અને પોતે દાદર સમજો કે ત્યાં આગળ જાય, ત્યાંથી પાછા સાંજે છૂટે અને એ પ્રમાણે આવે અને એ પ્રમાણે જેને કહેવાય કે આખી જિંદગી એ પ્રમાણે આખી સ્ટ્રગલવાળી જિંદગી જેને કહેવાય, તો એ પ્રમાણે જેને કહેવાય કે આખી સ્ટ્રગલવાળી જિંદગી કાઢી છેલ્લા વર્ષોની અંદર એ પ્રમાણે એમને શાંતિ થઈ, એ બધું થયું. હવે જુઓ 3 વર્ષ પહેલા અમારા બિલ્ડિંગની લિફ્ટ, હું જે રહું છું એ મારા બિલ્ડિંગની લિફ્ટનો દરવાજો બગડી ગયો અને મારા બિલ્ડિંગનો જે લિફ્ટનો દરવાજો બગડી ગયો એટલે સમજો કે આપણે આ દરવાજો ખોલીએ ને તો જેને કહેવાય હવે જારી લાગેલી હોય તો પછી દરવાજો ન ખુલે એવી એક લિફ્ટની પદ્ધતિ છે. હવે એ ઉપર તો આવ્યા અને સાંજે એક વાર સમજો કે નીચે એકલા જવાનું હતું, એ તો એકલા જ આવતા તો કરતા હતા. 80 વર્ષે 82 વર્ષે પણ ઉપર જવાનું આગુ પાછું થવાનું તો એકલા કરતા હતા, એમ દૂર જવું હોય તો કોઈને કહે. તો અહીંયા આગળ શું થયું, લિફ્ટ બગડેલી હતી, લિફ્ટ ઉપર જતી રહી હતી અને દરવાજો અહીંયા આગળ ખુલી ગયો અને દરવાજો ખુલી ગયો અને પગ મુકાયો અને ત્યાંથી ઉપરથી નીચે પડ્યા અને નીચે પડ્યા જેવા પડ્યા તેવા તરત જ એમને એ જ વખતે પ્રોબ્લેમ નતો થયો, એ બી સાંભળો તમે, ખાલી બેઠો માર વાગ્યો, બીજે માળેથી નીચે પડ્યા, અહીંયા આગળ માથામાં જોરદાર બેઠો માર વાગ્યો અને જેને કહેવાય કે એ ઉપર નીચે અંદરમાં ઓલા ભોયરા જેવું હોય ને તો ત્યાં પડ્યા. એમને બૂમા બૂમ કરી તો કંઈક યોગ હશે તો કે બારનો વોચમેન ઉભો હતો બાર, તો એને કંઈક સાંભળી લીધી, નહીતર તો ઉપરથી લિફ્ટ આવત, અને એને સાંભળી લીધી અને લિફ્ટનો દરવાજો ખોલી નાખ્યો એટલે ઓલી ઉપરથી લિફ્ટ આવવાની અટકી જાય. બહાર કાઢ્યા ત્યાં સુધી અહીંયા આગળ ખાલી માથામાં ચોટ લાગી અને 7 વાગે સાંજે અહીંયા આગળ સેફી હોસ્પિટલમાં તરત લઈ ગયા. સૌથી પહેલા સીટી સ્કેન કઢાવ્યો, સીટી સ્કેનની અંદર કોઈ પ્રોબ્લેમ નહીં, ખાલી બેઠો માર એના સિવાય કંઈ નહીં. પરંતુ જુઓ મૃત્યુ કેવી રીતે થઈ ગયું, એક જ કલાક પછી અંદરમાં એ એટલા ડરી ગયા ને એવો ધ્રાસકો લાગ્યો કે હાર્ટ એટેક આવીને ફેલ થઈ ગયા. વિચાર કરો, જુઓ આ કેવા કેવા કારણો બને છે, આ કેવી કેવી ઘટનાઓ બને છે, કેવા કેવા સંયોગો બની જાય છે, ન જાણે કેવા ઉદય ચાલે છે. આમાં મારે બીજું શું કેવું છે, આ બધું સાતા અસાતા આ બધું સાથે સાથે સમજતા જજો, આ બધી શું વિચિત્રતા બને છે જીવનની અંદર. કહેવાનો મતલબ, મને એ વખતે વિચાર આવ્યો કે 80 વર્ષ આખી જિંદગી કાઢી લીધી, 80 વર્ષની અંદર એક એક્સિડન્ટ નથી થયો, 80 વર્ષની અંદર ક્યારે પણ જેને કહેવાય કે ટ્રકથી અથડાયા હોય, બસથી અથડાયા હોય કે કારથી અથડાયા હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની અંદર કોઈ એ પ્રમાણેનો પ્રોબ્લેમ થયો, ઠીક છે થોડું આડું અવડું વાગી જાય એક અલગ મેટર છે, કહેવાનો મતલબ, છતાં પણ જેને કહેવાય કે એવી જાતનો કોઈ એક્સિડન્ટ ના થયો અને એક્સિડન્ટ થયો તો થવાનો હતો તો ઘર આગળ થઈ ગયો. વિચાર કરો તમે અહીંયા આગળ આ શું બતાવે છે, શું કયા સમયે કયો ઉદય કોને. હવે અહીંયા આગળ કહે છે કે આંખો નથી તો પ્રકૃતિ એ સાંભળતી નથી, અહીંયા આગળ તમે 80 વર્ષના છો પણ પ્રકૃતિ સાંભળતી નથી, અહીંયા આગળ કહે છે કે પણ બિચારા છો પણ ના તો પ્રકૃતિ કહે છે કે તમે સાંભળતી નથી. જેને જેને જેવા જેવા પરિણામ કર્યા છે તે પ્રમાણે તેનો ઉદય આવ્યા વગર રહેવાનો નથી. આ બધાની તો આપણે ક્યાં વાત કરીએ, મોટા મોટા પુણ્યશાળી જેને કહેવાય એ પુણ્યશાળી જાય, રાજાનો જીવ હોય કે કોઈ પદમાં ઉભો હોય કે કોઈ ચક્રવર્તીના પદમાં હોય કે નારાયણના પદમાં ઉભો હોય, પ્રકૃતિ કોઈનું જોતું નથી ને કોઈનું સાંભળતું નથી. એ જે ઘટના બનશે બનશે, એને કોઈ નહીં રોકી શકે. બધા બિલ્ડિંગ વાળા ભેગા કરીને કે મને કહે કે તમારે કેસ કરવો જોઈએ. કોના પર કેસ કરું, કર્મો ઉપર કેસ કરું, બહુ સમજવા જેવી વાત છે. તમે કોના પર કેસ કરું, મને એક બે જણે સલાહ બી આપી,
ફોરેન માં તો એવી સિસ્ટમ છે કે તમે એને કહી દો એટલે પ્રમાણે તમને વળતર બી મળી જાય, આ મળી જાય, તે બધું વળતર મળશે. અંકલ પાછા નથી મળવાના. હું કોના પર બ્લેમ કરું? સમજો તમે, કોઈનો શું બ્લેમ કરું? બસ વિચાર કરો, તમે સાંભળજો બરોબર. હવે બહુ અગત્યની વાત કહું છું. એ વખતે દરવાજો ખુલી ગયો હતો, સાંજે ફરીથી પાછી લીફ આવી જાય તો દરવાજો ખોલી જતો નથી ખુલતો. પોઈન્ટ પર લીફ હોય ત્યારે જ ખુલે, લીફ નથી તો નથી ખુલતો. ઘડીક વાર એવું બને ને, ઓલું શું કહેવાય કે બરોબર ફિટિંગ ના થયું હોય તો ક્યારેક બરોબર બેસી બી જાય, અને ક્યારેક સમજો કે એ પ્રમાણે પણ થઈ જાય. આ શું બતાવે છે? હવે કોઈને બતાવવા જઈએ કે જો અમારો આ દરવાજો ખુલી ગયો તો કે આ તો તમારો ક્યાં ખુલે છે દરવાજો? વળી પાછો સવારે ખુલે છે, પરંતુ કાળ પાકી ગયો હતો. વિચાર તો કરો, ક્રમબદ્ધ પર્યાય પ્રમાણે કાળ પાકી ગયો હતો, જવાનો કાળ પાકી ગયો હતો. એ દરવાજાનો નહીં, એમના જવાનો કાળ પાકી ગયો હતો. અને બધા સમવાય એ પ્રમાણે જને કહેવાય કે ભેગા થઈ જાય, અને અહીંયા આગળ એ પ્રમાણેની જ ઘટના અહીંયા આગળ બની જાય છે. જીવનની અંદર દરેક વખતે દરેક સમયે આવા ચઢાવ ઉતાર આવશે, તત્વ જ્ઞાન જ સમાધાન કરાવશે. જગતના કોઈ પણ પદાર્થ આ જીવને સમાધાન કરાવવા માટે સક્ષમ નથી. અરે એક વાત કહી દઉં તમને, અરે સમજો, શાસ્ત્રના વચન તો નિમિત્ત બને છે, સમાધાન તો પોતાનું જ્ઞાન જ કરાવશે. જીનેન્દ્ર ભગવાનની વાણી પણ નિમિત્ત બનશે, પણ બધા જીવ સમાધાન નથી કરી શકતા. તીવ્ર ઉદયવાળા મોહના તીવ્ર ઉદયવાળા સમાધાન નથી કરી શકતા, પરંતુ કંઈક અહીંયા બુદ્ધિ સૂજી છે, કંઈક મોહની મંદતા હશે તો સમાધાન કરવાનું પણ સૂજશે. ક્યાં જઈશ તું? તારે કસે નથી જવાનું, પોતાના જ્ઞાન પાસે જા. તારું જ્ઞાન જ સમાધાનનું કારણ છે, તારું જ્ઞાન જ સર્વસ્વ સુંદર છે, તારું જ્ઞાન જ તારો ભગવાન છે, તારું જ્ઞાન જ તારો ગુરુ છે. જે પણ કઈ છે તારું જ્ઞાન છે, તું તારી પાસે જા. આમ પોતાની મુખ્યતા, પોતાની મહત્તા, એ તને કદી નારાજ નહીં કરે. બહારની ગમે તેટલી ઘટના આવશે પણ તારું જ્ઞાન તને કદી નારાજ નહીં કરે. કેમ? કેમ કે જ્ઞાનમાં ગુણ છે સમાધાન આપવાનું, જ્ઞાનમાં ગુણ છે સમાધિ અપાવવાનું, જ્ઞાનમાં ગુણ છે સંસ્કાર આપવાનું, જ્ઞાનમાં ગુણ છે લીન થવા માટેનું, જ્ઞાનમાં ગુણ છે સાચી વાત સમજણ કરાવવાની, સાચી શ્રદ્ધા કરાવવાની. આમ જ્ઞાન જ ખરેખર આપણો ચક્રવર્તી છે, અહમ ઇન્દ્ર છે, જ્ઞાન જ પ્રભુ છે, જ્ઞાન જ આપણો તીર્થંકર છે. આ પ્રમાણે પોતાના જ્ઞાનનો, પોતાના જ્ઞાનનો પ્રત્યક્ષ પ્રદર આ ઉદય થઈ રહ્યો છે, એની જ મહત્તા કરીએ તો જ અહીંયા આગળ જેને કહેવાય કે શાંત થઈને પોતાનું કામ અહીંયા આગળ પાર પડી શકે છે. બીજે ક્યાં જશો? આ તો છે, આ બધી ઘટનાઓ બતાવે છે, એમાંથી જ્ઞાન ભાવને નથી બોલવાનું. આની એક પદ્ધતિ છે, શાસ્ત્ર સ્વાધ્યાયની પદ્ધતિ છે. જે પણ ઘટના છે પહેલા આંખ ખોલીને જોઈ લો કે શું બની રહ્યું છે, અને સાથે સાથે એ પણ જોણો કે આમાંથી બચવાનો શું ઉપાય છે. તો ઉપાય એક જ છે, ઘટનાઓ તો અનેક બનશે. ઉપાય અહીંયા આગળ જ છે, સમાધાન અહીંયા જ છે, ઘટનાઓ તો બારમાં અનેક બનશે. ઘટનાઓ અહીંયા નથી બનતી, ઘટનાઓ જ્ઞાનમાં નથી બનતી, હકીકતની અંદર બારમાં થતી પરિસ્થિતિમાં અજ્ઞાનના કારણે તે ઘટનામાં જોડાઈ જાય છે, રાગના કારણે જોડાઈ જાય છે. બાકી ઘટના ઘટનામાં છે, તેનું પરિણામ તેનામાં છે, તારામાં તેનું પરિણામ નથી. આવું સમાધાન જ્ઞાન કરાવશે. આ પ્રમાણે એને સાથે સાથે દ્રવ્યાનિયોગ છે, આપણે ચરણાનિયોગ છે, કરણાનિયોગ છે, બધાને સાથે સાથે લઈને સમજીએ છીએ તો એક સમીચીન જ્ઞાન પ્રગટ થાય છે, આગળ વધવાનો અવકાશ મળે છે. જ્ઞાન પલળતું હોવું જોઈએ, વૈરાગ્યમય હોવું જોઈએ, અંદરમાં લીન થવાના પરિણામ થવા જોઈએ, છૂટવાની મુક્તિ થવું છે, એવા ભાવ સાથે કોઈ પણ વાત એને સમજવાની છે. આ બધા કારણોની ચર્ચા એટલા માટે કરીએ છે. જો આગળ વાત ક્યાંથી નીકળી હતી? ઇન્દ્રિયોથી નીકળી હતી. આ ઇન્દ્રિયો બગડવાનું પણ હવે લાગે દર્શનાવરણ. આપણે જો સહજ વાંચી જઈએ છીએ કે લાગે શું કે ઠીક છે, દર્શનાવરણ તો દર્શનાવરણ હશે તો દર્શનાવરણ હશે, આમે કોઈ રોલ નથી. અરે ભલા માણસ રોલ નથી નહીં, આત્માની અંદર કોઈ એકે ગુણ એવો નથી કે જેનો કોઈ રોલ નથી. એક ગુણનો પણ જો શ્રદ્ધામાં તું અભાવ માને તો આખા દ્રવ્યોનો નાશ થઈ જાય. દરેક જણ પોતપોતાની ક્ષમતા અને સામર્થ્ય લઈને બેસેલું છે, અને દરેકનો પોતાનો એક રોલ છે, એ પોતાની એ પ્રમાણેની છે, લાયકાત છે. આખું દ્રવ્ય એવી રીતે જેને કહેવાય કે બનેલું છે, એમ દરેકનું અહીંયા આગળ ભૂમિકા બનાવવામાં આવે છે. જુઓ આગળ, દિન મેં સોના. હવે આમાં લખ્યું છે દિન મેં સોના, તો કે દિન મેં સોવાથી શું થાય? હવે પ્રશ્ન ના કરતા અડધો કલાક સોવાય કે ના સોવાય? બપોરે થાક લાગી ગયો, સવારના ઉઠાવે 5 વાગ્યાના, પાણીએ ભર્યું હોય, છોકરાઓને ટિફિન આપવાનું મૂક્યું હોય, અને આ પ્રમાણે આખા દિવસનું અમે ઘરનું કામકાજ કરીએ તો અહીં અમારે સમજો બપોરે અડધો કલાક પછી ઊંઘાય કે ના હોય મને ખબર નથી, અહીંયા ના પાડે છે. સાંભળજો, દિન મેં સોના, તો કે દિન મેં સોના શું? તો કે છે કે એ પ્રમાણે સમજો કે દિવસમાં સુવાથી પણ એ પ્રમાણે જેને કહેવાય દર્શનાવરણીય કર્મના આશ્રવનું કારણ થાય છે. હવે જો હવે બીજું પાછળ ને પાછળ, રાત્રિ મેં અધિક નિંદ્રા લેના. શું કહેવા માંગે છે? આમાં વધારે ઊંઘે, એમાં પાછો સમજો ઊંઘે નહીં, રાત્રિમાં સમજો 10 વાગ્યા ઊંઘ્યો હોય તો એ બીજે દિવસે સવારે 10 વાગે ઉઠે, વિચાર કરો તમે. એ પ્રમાણે વધિક ઊંઘ, જો સાંભળજો, વધારે ઊંઘ લેવી, સાંભળજો, વધારે ઊંઘ લેવી તે દર્શનાવરણ કર્મના આશ્રવનું કારણ થાય છે, અને ઊંઘમાં સુખ બુદ્ધિ માનવી તે મોહનીના આશ્રવનું કારણ થશે. બંનેમાં ડિફરન્સ કેવી રીતે પડવો, ખ્યાલ આવે છે? કેવાનો મતલબ, તમે વધારે ઊંઘો છો, મારો કેલ્ક્યુલેશન મનુષ્ય પર્યાયની અંદર વધારે ઊંઘો છો તો કેટલું આવ્યું છે, 50 વર્ષ. જો દરેક લીટીમાંથી કેવી રીતે વિચાર કરવો આપણે સાથે સાથે એ સમજવાનું છે. આપણે દરેક પોઈન્ટમાંથી આપણે આપણા જીવનની અંદર કેવી રીતે ચિંતન કરી શકીએ. મનુષ્ય પર્યાય, મનુષ્ય પર્યાય કેટલા વર્ષની મળી, 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ. 70 વર્ષની અંદર ઊંઘવામાં કેટલા દિવસ, કેટલા કલાક જાય છે? એક દિવસ મારો તો ખરા. તમે ઓલું ટેલી કરો છો ને બધું, તો કે છે કે ટેલી કાઢો છે કે આનું તો ટેલી કાઢો, આ બાજુ જેને કહેવાય કે આ દિવસની અંદર આટલા કલાક આપણે ઊંઘીએ છીએ, અને રાતના પણ સમજો કે આટલા કલાક ઊંઘીએ છીએ, તો આ બધા કલાકો કાઢી નાખીએ છીએ તો બાકીનું જીવન કેટલું બચે છે? અને બાકીના જીવનની અંદર તો આ તો ખાલી ઊંઘવાના કલાક બાદ થયા, અને બાકીના કલાકમાં તું આરાધના કરે છે. ના ના, તું સાધનાને આરાધના કરતો હોય તો ચલો બરોબર છે, પણ તે 8-10 કલાક 12 કલાક તે ઊંઘવાના કાઢી નાખ્યા, અને તારી પાસે બીજા 12 કલાક છે, તો એની અંદર તો શું થાય છે, 2-4 કલાક ગપ્પા કરવાના જાય છે, 2-4 કલાક બીજા બધા કામો કરવામાં ચાલ્યા જાય, તો રહ્યા શું તારી પાસે? સરખાઈનો 1 કલાક નથી બચતો. તમે પ્રેક્ટિકલ મારો, અને આ તો શરીર, આ તો બહારથી દેખાય 1-2 કલાક, હકીકતમાં ઉપયોગથી કેટલો ટાઈમ બચે છે તો પોતે જ જાણે. એનું કેલ્ક્યુલેશન છે, એનું કારણ છે કે તમારો કેટલો ઉપયોગ આના માટે લાગે છે, સમર્પણતા માટે કેટલો ઉપયોગ લાગ્યો. તમારો દેહ નહીં, તમે બેસેલા કે તમે ઉભેલા કે તમે ગયેલા કે મંદિરમાં આવેલા, એ બધું કશું જ નહીં ગણાય. તમારો ઉપયોગ એ વખતે વર્તમાન જ્ઞાનની અંદર એ કેટલો વિષયને બનાવીને ચાલે છે, એટલો સમય આખા મનુષ્ય પર્યાયની અંદર એનું લાગે છે. અને તું શું કરે છે, તું ઉલટો ચાલે છે. તારી જેટલી પણ ક્રિયાઓ થઈ રહી છે તું તારા એ સાધનાની અંદર ગણે છે, અને તું અંદરમાં તારો જેટલો ઉપયોગ અહીંયા આગળ લાગે છે તો કે તે તરફ તો તારું ધ્યાન નથી. અને અહીંયા આગળ તારી આટલી, તને એમ લાગે છે કે મારી આટલી સાધના વધી, મેં આટલા કલાક કાઢ્યા, બેંશ્રીના વચનામૃતમાં કહે છે કે તું તો કાર્યની ગણતરી કરવા લાગી ગયો, મેં આટલું કર્યું. તે શું કર્યું છે કહેવાનો મતલબ, વિચાર તો કરો. તે ખાલી અભિમાન કર્યું છે, ક્રિયાનું અભિમાન કર્યું છે, ધર્મની ક્રિયાનું અભિમાન કર્યું છે, એમાં એકત્ર કરીને અભિમાન કર્યું છે, શરીરમાં એકત્ર કરીને અભિમાન કર્યું છે કહેવાનો મતલબ, બીજું તે કંઈ નથી કર્યું કહેવાનું હતું. આમ વાક્યથી નીકળી હતી, ઊંઘવામાં સમય કાઢવો, જેટલું બને તેટલું શાસ્ત્ર સ્વાધ્યાયમાં કાઢવો જોઈએ. સમજો તમે એક એક વાત, સમજો તમે, તમારો તમને આ ચાન્સ છે, આપણને બધાને ચાન્સ, તમને એટલે આપણે આચાર્ય દેવ, તમને એમ કહીએ એટલે આપણને આચાર્ય દેવ કહે છે કે આપણને બધાને આ ચાન્સ છે. આપણને જેટલો સમય, જો એક વાત સમજો, તમારા 25-30-40 વર્ષ સરખા ગયા, ફર્સ્ટ ક્લાસ અપ ટુ ડેટ ગયા, 12મી સાહ્યબીમાં સુખબીમાં પણ ગયા, અને એ પ્રમાણે તમારી વ્યવસ્થા છે તો તમે ઊંઘ્યા બી ખરા, એક વાત છે, તો એક્ઝામ્પલના રૂપમાં બરાબર ને, ઊંઘવાનું પ્રકરણ છે. એટલે શું ખબર છે કે 40 વર્ષ પછી તેવો પાપનો ઉદય આવી જાય કે તમને ઊંઘવાય નહીં મળે, ને બીજું સૂજવાય નહીં મળે, ને ઘાટ આવે તો ધંધે લાગવું પડે. બોલો, બને કે ના બને કહેવાનો મતલબ, અત્યારે ચાન્સ છે, અત્યારે તમારી પાસે એવો ચાન્સ છે કે તમારે અહીંયા એવી જાતનું પુણ્ય છે કે તમારા જીવનમાં કદાચ તમે 2-4 કલાક કાઢવા માંગતા હોય તો કાઢી શકો છો, પરંતુ તું તો એ 2-4 કલાક ઊંઘવામાં કાઢી નાખે એટલે પ્રમાદમાં કાઢી નાખ્યા, તો એ બધું તો ગયું. હવે એ બધું ગયું અને અહીંયા આગળ અચાનક એવો પાપનો ઉદય આવી જાય તો એવા પાપના ઉદયની અંદર તારે પછી એમાં ને એમાં જ રહેવું પડે. અરે, તારી ભાવના ના હોય, તારી ભાવના આમાં જ જોડાવાની હોય તોય તું ના કરી શકે. એવા જ જાતના ઉદય હોય, એ જ પ્રમાણેનું સૂજે, એ જ પ્રમાણે અંદરમાં જેને કહેવાય કે ભાર પડે, એવી વિચિત્રતા લઈને આવી જાય કર્મો બધા ભેગા થઈને કે તને એવું જ સૂજે તને, અને આની અંદર ગમે તેટલી ભાવના હોય તોય તું આની અંદર ઉપયોગ નહીં જોડાઈ શકે. એટલે ઓલો બધો સમય જતો રહ્યો અને બાકીનો રહેલો સમય તેમાં જાય, એટલે બાકીનો સમય જેને કહેવાય બધું વ્યવસ્થિત કરવામાં જાય, અને એમ કરીને શું થઈ જાય, એક બીજી જગ્યાએ જવાનો સમય લાગી જાય, બસ વાતા પતી ગઈ. અને શું કરવાનું પછી, અરે કરવાનું શું પછી, બસ આ પતી ગયું, જાઓ ચલે જાઓ. ઊંઘવામાં સમય જાય, ખાવામાં સમય જાય, પીવામાં સમય જાય, ગપ્પા મારવામાં સમય જાય, ટીવી જોવામાં સમય જાય, બધામાં સમય જાય છે, આત્મા માટે સમય નથી જતો. અલગ વાત છે, ઔદૈહિક ભાવ છે, આખો દિવસ આત્મામાં કોઈના પરિણામ ના લાગે, એ છે વસ્તુસ્થિતિ છે, પરિણામોની વિચિત્રતા છે, કોઈનાય ના લાગે. એ પ્રમાણે જેને કહેવાય કે ભલે 4થા ગુણસ્થાન વાળાને પણ ના લાગે ને 5મા વાળાને પણ ના લાગે, મુનિરાજને પણ અંદરમાં ના લાગે તો 12મા રહે. તો આ પ્રમાણે ઉપયોગ અંદરમાં ને અંદરમાં આનું આ જ વાતાવરણ આપણા જ્ઞાનમાં બન્યું રહે એવું બનતું નથી, પરંતુ પ્રાયોરિટી મુખ્યતા આપણે કોને આપીએ છીએ એની ઇમ્પોર્ટન્સતા છે. કહેવાનો મતલબ, અંદરમાં પહેલા તો પોતાનો ભાર લાગવો જોઈએ. જગતના ભાર તો ભાર જ નથી હકીકતમાં, જગતના તો તે ભાર લઈને બેસેલા છે. પણ પોતાનું એમ લાગવું જોઈએ કે ના, આ કાર્ય મારે કરવા જેવું છે, મારો સમય આમ કેમ જાય, એક સમય પણ મારો કેમ જાય, આ શાસ્ત્ર સ્વાધ્યાય વગર મારો એક સમય પણ કેમ જાય, મારી એક એક મિનિટ કેટલી બધી કિંમતી છે, પોતાની આ સમય આ કિંમત છે. અને બધા કે આ મનુષ્ય પર, મનુષ્ય શું કરવા, તમે તિર્યંચમાં બી ચાલ્યા જાઓ કે તમે દેવમાં ચાલ્યા જાઓ કે કોઈ બી જગ્યાએ ચાલ્યા જાઓ, તમે વર્તમાન પર્યાય તમારી એક એક સમયની કિંમત વાળી છે. આત્મામાંથી નીકળેલી દરેક પર્યાય કિંમત વાળી છે. જો તું એને કિંમત પ્રદાન નથી કરતો તારે દુઃખ ભોગવવું પડે છે. એવી રીતે સમજ. અને આ લોટરી છે. આ મનુષ્ય પર્યાયમાં જેટલી તાક આતો એટલા તમે કર્મને શાંત કરી શકો છો. આ એક એક એવી ગતિ છે. દેવગતિ પણ નહીં, જયારે દેવગતિની ચર્ચા કરીશું ત્યારે એ પ્રમાણેની વાત કરીશું, કેમ ડિફરન્સ છે કરીશું એની, જયારે આખો એક વિષય છે તેની અંદર. આ એક મનુષ્ય પર્યાય જેવી છે. અરે ભલે ને પંચમ કાળનો મનુષ્ય હોય તો એની તાકાત ઘણી છે, વિચાર કરો તમે, ઘણી સુંદર તાકાત છે. નીકળી જાતું હવે તું, હવે 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 રહેવા જેવું નથી, એમ અંદરથી લાગવું જોઈએ તો અહીંયા આગળ ખ્યાલ આવે. તારાથી કર્મો ગભરાવા જોઈએ, તું એનાથી શું ગભરાય છે. તારી એવી સાધના ચાલવી જોઈએ કે ઓલો આવતા વિચાર કરે કે ભાઈ આ ભાઈ ને આપણે તો બીજા ઘણા ગ્રાહક છે, બીજે જઈએ. એ કર્મોને એમ લાગવું જોઈએ કે ભાઈ અહીંયા આગળ આપણું કામ નહીં ચાલે, અહીંયા સોદો નહીં પતે આપણો ઘર, ચલો બીજા ગ્રાહક પકડો, કહેવાનો મતલબ. એમ કર્મોને લાગવું જોઈએ, પ્રકૃતિને લાગવું જોઈએ. એ બધું કેવી રીતે લાગે, પોતાની સાધનાથી લાગે. તું સાધનામાં લાગી જા, સાધના સિવાય નહીં ચાલે, શાંતિ એના વગર નહીં મળે, એમ અંદરથી લાગવું જોઈએ. ચલો, સમ્યક દ્રષ્ટિકો દોષ લગાના. બેઠો બેઠો શું કરે સમ્યક દ્રષ્ટિને દોષ લગાવવા? તીવ્ર મિથ્યાત્વના ઉદયની અંદર બેઠો બેઠો પોતાને મહાન માને, પોતાને આવડત વાળો માને, અને સમજો કે બીજા સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્માની અંદર દોષ લાગે છે તો દર્શનાવરણી કર્મના આશ્રવનું એ પ્રમાણે જેને કહેવાય કે કારણ થાય છે. બીજા બધા બી કારણો છે, થોડા ગૌણ કરીને આપણે થોડીક આગળ પણ એક વાત કરીએ. પ્રાણીઓ કા ઘાત કરના, સંયમી અતિ સ્વરો કે પ્રતિ ગ્લાની કરના ઇત્યાદિ કાર્યો છે દર્શનાવરણ કર્મ કા વિશેષ આશ્રવ હોતા હે. હવે આપણે સમજો થોડું અસાતા વિજ્ઞાનની ચર્ચા કરવી છે. સમજો જરા, આઠ પ્રકારના કર્મ, પહેલા થોડીક એની શું વ્યવસ્થા છે વેદની એ પહેલા સમજી લઈએ, પછી ટોપિક ઉપર આવીએ. આઠ પ્રકારના જે કર્મ છે, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય. આચાર્ય દેવે એક ગોમટસારની અંદર આની ચર્ચા મૂકી છે કે એક પ્રદેશ બંધની ચર્ચા આવે છે. પ્રદેશ બંધનો અર્થ એ છે કે આપણે જોયું હતું કે જે પણ કર્મો આવે છે અહીંયા આગળ, જ્યારે અહીંયા આગળ આશ્રવના કારણે જે કર્મો આવે છે, પછી એના સાત અથવા આઠના બંટવારા થાય છે. આપણે એ જોયું હતું ને, કહેવાનો મતલબ કે બધા પોતપોતાની રીતે જેને કહેવાય કે જે કર્મ પરમાણુ આવ્યા તેમાં કેટલાક કર્મ પરમાણુ જેને કહેવાય કે તે જ્ઞાનાવરણ રૂપે પરિણમી જાય, કેટલાક પરમાણુ દર્શનાવરણ રૂપે પરિણમી જામે, કેટલાક કર્મ જેને કહેવાય અંતરાય રૂપે પરિણમી જાય. એવી રીતે બધા જેને કહેવાય કે જેટલા પણ લોટ આવ્યા તે અહીંયા આગળ બંટવારા થઈ જાય. સાદી સરળ ભાષામાં વાત કરીએ, જો કે આવે છે અનંતમાં, પણ માની લો કે એક લાખ પરમાણુ આવ્યા તો એની અંદર 10,000 સમજો કે આયુમાં ગયા એમ, 20,000 તો જ્ઞાનાવરણમાં ગયા પરમાણુ, 30,000 તો કે આમાં ગયા, એવી રીતે બંટવારા થાય છે. એની અંદર જે સૌથી ઓછા પરમાણુ શેમાં જાય છે, સૌથી ઓછા પરમાણુ મતલબ ભાગ કોને આવે છે તો કે આયુ કર્મને આવે છે. અને પછી કોનો આવે છે નંબર? નામ અને ગોત્રનો આવે છે. એના પછી એટલે આયુ કર્મ કરતા વધારે એમ, પછી વધારે કોને મળે છે તો કે છે કે નામ અને ગોત્રને મળે છે એ પરમાણુઓ. એના પછી વધારે કોને મળે છે કે જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયને મળે છે. એના કરતા વધારે કોને મળે છે તો કે છે કે મોહનીયને મળે છે. અને એના કરતા વધારે કોને મળે છે તો સૌથી હાઈએસ્ટ વેદનીને મળે છે. તો ત્યાં આગળ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આ વેદનીમાં હાઈએસ્ટ પરમાણુ કેમ આપવામાં આવે છે, કારણ કે એને નિરંતર સુખ દુઃખનું વેદન જોવામાં આવે છે. અને નિરંતર સુખ દુઃખનું વેદન એ પ્રમાણે એને નિરંતર એ પ્રમાણે એની જેને કહેવાય કે ઉદયને એ પ્રમાણે ફળ અને એ રીતે જોવામાં આવે છે. જો કે બીજા બધાનું પણ નિરંતર છે, પણ કોઈ એકની વિશેષતા બતાવવા માટે પણ આચાર્ય દેવ આવ્યા પ્રકારનો જવાબ આપે. એની એક પદ્ધતિ છે શાસ્ત્રની જેને કહેવાય. તો એની અંદર જેને કહેવાય કે વેદનીને મુખ્ય કરીને એમ કીધું કે સૌથી વધારે પરમાણુ આના ભાગમાં જાય છે. હવે વાત એ છે કે વેદનીનો રોલ શું છે. અગત્યની વાત તો એ છે, વેદની એ વેદનીની બે પ્રકૃતિ છે, એક સાતા વેદનીય અને એક અસાતા વેદનીય કર્મની પ્રકૃતિ, બરાબર. હવે વાત એ છે કે શાસ્ત્રની અંદર, દાખલા તરીકે ખાસ કરીને મોક્ષ માર્ગ પ્રકાશક વગેરેની અંદર, એની જયારે પરિભાષા બતાવી પંડિત ટોડરમલજીએ, તો એની અંદર કીધું કે આ વેદનીનું કાર્ય શું છે? તો કે છે કે વેદનીનું કાર્ય બહારના સંયોગો અપાવવાનું છે, અનુકૂળ પ્રતિકૂળ સંયોગો જેને કહેવાય કે મિલાવટ કરે, તો કે છે કે એ વેદનીનું કાર્ય છે. બરાબર. હવે એની અંદર થોડુંક આપણે એ સમજવાનું છે, તમારે અહીંયા સ્વાધ્યાય બી થઈ ગયો છે વેદનીનો, કે હકીકતની અંદર વેદનીનો રોલ બહારના સંયોગો અપાવવાનો નથી. તમને એમ પ્રશ્ન પૂછવામાં આવે કે તમારે એક સારી તમારા સંયોગમાં ગાડી આવી, સાંભળજો, તો એ ગાડી કયા કર્મના ઉદયના નિમિત્તે આવી? નહીં, આઠ કર્મમાંથી, આ જ્ઞાના વર્ણાદી આઠ કર્મમાંથી આજે એક સારી ગાડીનો તમને સંયોગ થયો, તો એ કયા કર્મના ઉદયના લઈને આ તમને સારી ગાડીનો સંયોગ થયો? તમારે એક સારી પત્નીનો સંયોગ થયો, તો કયા કર્મના ઉદયના કારણે થયો? અચ્છા, પત્ની કીધું એટલે મારે આ બાજુ પૂછવાનું. તમારે એક સારી પત્નીનો સંયોગ થયો, તો કયા કર્મના ઉદયના કારણે થયો? અને તમને બધાને સમજો કે સારા પતિનો સંયોગ થાય, તો કયા કર્મના ઉદયના કારણે થયો? એક સારું ઘર મળી જાય, તો કયા કર્મના ઉદયના કારણે સારું ઘરની પ્રાપ્તિ થાય છે? જિનેન્દ્ર ભગવાનનો ભેટો થઈ જાય, દાખલા તરીકે સમોસરણ મળી જાય, સમજો, તો જિનેન્દ્ર ભગવાનને જે સમોસરણ મળી જાય, તો કે છે કે કયા કર્મના ઉદયના કારણે સમોસરણનો સંયોગ પ્રાપ્ત થાય છે? વિચાર કરો તમે. તો કર્મની ફિલોસોફી સમજો, કર્મની એક વ્યવસ્થા એવી છે કે કોઈ પણ કર્મના ઉદયમાં બહારની કોઈ પણ સામગ્રી પ્રાપ્ત થતી નથી. સૌથી પહેલી વાત તો આ છે. એક ચીજ છોડીને, એક સમજો, કર્મનું જે પણ કંઈ ફળ મળે છે, તો કે છે કે એક તો જીવને મળે છે, કેટલાક કર્મનું ફળ, કેટલીક પ્રકૃતિ એવી છે જેને શાસ્ત્રીય શબ્દમાં કહીએ તો જીવ વિપાકી કહેવામાં આવે છે. જીવ વિપાકી, તમે આ બધું સાંભળ્યું હશે, ચાલ્યું છે તમારે અહીંયા આગળ? તમારે જીવ વિપાકી નથી ચાલી, જીવ વિપાકી, પૂતગલ વિપાકી, સાંભળજો. જેટલી પણ કર્મની પ્રકૃતિ છે તેના ચાર પ્રકારે વિપાક જોવામાં આવે છે. વિપાક એટલે ફળ. તો કે છે કે ફળ ક્યાં જોવામાં આવે છે? તો કે છે કે કેટલીક પ્રકૃતિ તો એવી છે કે જેનું ફળ જીવમાં જોવામાં આવે છે, સીધું જીવને પહોંચે છે. જીવમાં જોવામાં આવે છે એટલે સીધું જીવને પહોંચે છે, તેને જીવ વિપાકી પ્રકૃતિ કહેવામાં આવે છે. દાખલા તરીકે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય. તો કે છે કે આ ચાર ગાતિ કર્મ જે છે, કે તેનું ફળ કોને પહોંચે છે? એટલે કે જીવને પહોંચે છે. જીવને પહોંચે છે એટલે શું? કે દાખલા તરીકે જ્ઞાનાવરણ કર્મનો ઉદય થયો, તો જેને કહેવાય કે એનું નિમિત્ત પામીને અહીંયા શું છે, કે અહીંયા આગળ કેવળ જ્ઞાન એનો સ્વભાવ છે તે પ્રગટ ન થયો. બરાબર કે નહીં? એના ઉદયમાં અહીંયા આગળ કેવળ જ્ઞાન એનો સ્વભાવ છે તે પ્રગટ ન થયો, એનો એને જ અહીંયા આગળ એમ કહેવામાં આવે કે અહીંયા આગળ જીવના ગુણને ઘાત કર્યો. આ એની એક શબ્દ છે, એની ભાષા છે. એવી રીતે અહીંયા આગળ ચારે ચાર ગાતિ કર્મ સમજી લેવા. તો એને કઈ કીધી? જીવ વિપાકી કહેવામાં આવે છે. કેટલીક કર્મની પ્રકૃતિ એવી છે કે જે પુદ્ગલ વિપાકી છે. તો કે જેનું ફળ કોને મળે છે? કે જેનું ફળ આ અસમાન જાતિ દ્રવ્ય પર્યાયને મળે છે. બહારના સંયોગ નથી કીધા. પુદ્ગલ એટલે શું લેવું? એટલે કે શરીર સુધી, શરીર એની લિમિટ અહીંયા આગળ સુધી છે. તો કે જેનું ફળ અહીંયા શરીર સુધીને જ જોવા મળે છે, તે પ્રકૃતિને પુદ્ગલ વિપાકી કર્મની પ્રકૃતિ કહેવામાં આવે છે. નામ કર્મની કેટલીય પ્રકૃતિ છે, આપણે જયારે આઠમો અધ્યાય થશે ને ત્યારે એની થોડીક ચર્ચા જોઈ લઈશું પછી એ પ્રમાણે. નામ કર્મની કેટલીક પ્રકૃતિ એવી છે કે તેના ઉદયમાં આપણે જોઈએ છીએ કે કોઈ વ્યક્તિનો વર્ણ જે છે, તો જેને કહેવાય શ્વેત પણ જોવામાં આવે છે. કોઈ વ્યક્તિનો વર્ણ જેને કહેવાય કૃષ્ણ વર્ણનો પણ જોવામાં આવે છે. તો આવું બધું કેમ છે? તો આવું બધું એના નામ કર્મના ઉદયના કારણે તેવી જ જાતના એવા પરમાણુઓ જેને કહેવાય કે તે ગ્રહણ કરે છે. પરંતુ જો કે જીવ ગ્રહણ કરે છે, કર્મનો ઉદય જીવને આવ્યો, પરંતુ જીવને ક્યાં આગળ આવ્યો? તો કે અસમાન જાતિ દ્રવ્ય પર્યાય, એટલે કે આ શરીરની અંદર જોવામાં આવે છે. કોઈની હાઈટ ઓછી છે તો કોઈની હાઈટ વધારે છે, કોઈનો શરીરનો ઘાટ એવી ટાઈપનો છે, કોઈનો અલગ પ્રકારનો છે, કોઈના હાડકાની મજબૂતાઈ અલગ પ્રકારની છે તો કોઈના નરમ છે, આ ઇત્યાદિ વગેરે જે પણ કોઈ ફળ છે તે શરીરમાં જોવામાં આવે છે અને તેને શું કહેવામાં આવે છે, તેને પુદ્ગલ વિપાકી કહેવામાં આવે છે. તેનું ફળ, તે કર્મની પ્રકૃતિનું ફળ અહીંયા આગળ આ શરીરની અંદર જોવામાં આવે છે. ચાર પ્રકૃતિ એવી છે આયુની, આયુની જે ચાર પ્રકૃતિ એવી છે તે ક્યાં જોવામાં આવશે, તો કે છે કે તે અહીંયા આગળ ભવ સંબંધી જોવામાં આવશે. ભવ સંબંધી એટલે શું, કે જેને કહેવાય કે આ દેહમાં રહેવાનું કારણ આયુ છે. દેહ આયુનું કારણ દેહ નથી, પણ દેહમાં રહેવાનું કારણ આયુ છે. આ બંનેમાં ડિફરન્સ ખ્યાલ આવ્યો, તો કે છે કે આ ભાઈ આટલા વર્ષ જીવ્યા, તો આટલા વર્ષ જીવ્યા એટલે આ શરીરની અંદર રહ્યા, તો આ શરીરની અંદર આટલા વર્ષ રહેવાનું કારણ શું છે, તો કે છે કે આયુ કર્મ છે, એમ સમજવું. બરાબર, શરીરનો સંયોગ મળવો એ નહીં, શરીર આ ઔદારિક શરીર મળ્યું એ તો શરીર નામ કર્મની પ્રકૃતિ અલગ, પરંતુ એ ઔદારિક શરીરમાં આટલા કાળ સુધી રહેવાનો જે વારો આવ્યો તે આયુ કર્મના ઉદયના કારણે જોવામાં આવે છે. આ ડિફરન્સ પડી ગયો. એટલે એને ભવ વિપાકી કહેવામાં આવે છે. એ પ્રકૃતિઓને શું કહેવામાં આવે, ભવ વિપાકી પ્રકૃતિ કહેવામાં આવે છે. અને એક નામ કર્મના જ અંતર્ગત એક ચાર પ્રકૃતિનો લોટ છે. આનુપૂર્વી, તમે બધાએ નામ સાંભળ્યું હશે, મનુષ્ય ગત્યાનુપૂર્વી, તિર્યંજ ગત્યાનુપૂર્વી, બરાબર ને, દેવ ગત્યાનુપૂર્વી અને નર્ક ગત્યાનુપૂર્વી. તેનો ઉદય ક્યાં જોવામાં આવશે, તો કે વિગ્રહ ગતિમાં જોવામાં આવશે. એટલે એને એમ કહેવામાં આવશે ક્ષેત્ર વિપાકી, કે જેનો ઉદય ત્યાં આગળ ક્ષેત્રમાં જ જોવામાં આવે, તો કે છે કે મતલબ કે વિગ્રહ ગતિમાં જ જોવામાં આવે, તો તે પ્રકૃતિને અહીંયા આગળ ક્ષેત્ર વિપાકી કહેવામાં આવે છે. એ પ્રમાણે સમજવું. એક બીજી વાત વચ્ચે કહી દઉં છું કે જે એક જ સમયની અંદર જેને કહેવાય ને કે જે જન્મ ધારણ કરે, જે આપણે રવિવારે ચાલી ગયું, ઋજુ ગતિથી જેને કહેવાય જન્મ ધારણ કરે, તો તેને આ આનુપૂર્વી નામ કર્મનો ઉદય નહીં જોવામાં આવે. હા, એ પ્રમાણેની છે, જે એક મૂળ લઈને પછી જશે, બે મૂળ લઈને જશે, ત્યાં જ એનો ઉદય જોવામાં આવશે. પહેલા સમયમાં જન્મ ધારણ કરવા વાળાને એ નહીં લે, કારણ કે પહેલા સમયમાં જન્મ ધારણ કરી લીધું એટલે નવું શરીર પણ હવે ધારણ કરવાનું ચાલુ કરી દેશે કે નહીં, એટલા માટે એવી બધી એની એક વ્યવસ્થા છે. જુઓ, હા, આનુપૂર્વી કર્મનો ઉદય ખાલી વિગ્રહ ગતિમાં જ આવશે, અને એ પણ એક પહેલા ઋજુ ગતિથી જન્મ લેવા વાળાને એનો ઉદય નહીં હોય. બાંધી હશે ત્યારે બંને બાંધી હશે, જ્યારે મનુષ્ય ગતિનો બંધ થયો હશે ત્યારે એની સાથે સાથે જેના પેકેજની અંદર મનુષ્ય ગત્યાનું પૂર્વી નામ કર્મનો પણ સાથે જ બંધ થાય, એ બંનેનો સાથે સાથે બનશે. પરંતુ ઉદય એને જે પ્રમાણે એના એ રીતે વ્યવસ્થા છે જન્મ લેવાની, તે પ્રમાણે એનું જોવામાં આવશે. ત્યાં સુધી પડી રહી છે તો પડી રહી છે, એમ એનો કોઈ પ્રોબ્લેમ નથી. હવે જુઓ, આ પ્રમાણે જેને કહેવાય કે આપણે ટોટલ કુલ મળીને આપણે જોયું કે આની અંદર, હવે સમજો, આ થઈ ગઈ જીવ વિપાકી, પુદ્ગલ વિપાકી, પછી ભવ વિપાકી અને ક્ષેત્ર વિપાકી. આ ભવ વિપાકી અને ક્ષેત્ર વિપાકી એ હમણાં સાઈડ ઉપર કરી નાખું. હવે અહીંયા આગળ જુઓ, આપણે શું હતું કે ચાર ગાતિ કર્મની પ્રકૃતિ આપણે શેમાં નાખી હતી, જીવ વિપાકીમાં નાખી હતી. હવે જુઓ, નામ, આયુ, ગોત્ર અને વેદનીય, તેમાં આયુને બી કાઢી નાખો, જે આપણે અલગથી જોઈ ભવ વિપાકી વાળી. હવે કઈ કઈ રહી, હા, ગોત્ર, વેદની અને નામ. નામની કેટલીક પ્રકૃતિ એવી છે જે પુદ્ગલ વિપાકી પણ છે અને જે જીવ વિપાકી પણ છે. આ ગતિ છે, ગતિ, મનુષ્ય ગતિ, દેવ ગતિ, નરક ગતિ, તિર્યંજ ગતિ, આ ચાર ગતિ છે તે જીવ વિપાકી છે. તેનું ફળ શરીરને નથી મળતું, તેનું ફળ જીવને જોવા મળે છે. હવે એના કાર્યમાં શું થાય છે આપણે અત્યારે વિષય નથી, એ આખો કર્ણાનુયોગનો એક અલગથી કર્મકાંડનો વિષય છે, આપણે એમાં નથી જતા. આપણે આ પ્રેક્ટિકલી આપણે આ વેદનીમાં થાય છે શું એ સમજવું છે, અને એમાં આપણે ઘણું બધું બીજું બી સમજવાનું છે, એટલા માટે આનો ખુલાસો કરીએ છીએ આપણે. હવે સમજો, જાતિ નામ કર્મની જે વાત કરીએ છીએ ઘડીએ ઘડીએ, પંચેન્દ્રિય જાતિ, બે ઇન્દ્રિય જાતિ, તો આ બધી કઈ છે, તો કે આ બધી પણ જીવ વિપાકી પ્રકૃતિ કહેવામાં આવે છે. એવી રીતે ઘણી બધી એ પ્રમાણે છે, તો જેને કહેવાય કે તે જીવ વિપાકી એ પ્રમાણેની પ્રકૃતિ છે. હવે વાત આવી ગઈ વેદનીય અને ગોત્ર, તો કે છે કે ગોત્ર કઈ છે, ગોત્ર કઈ છે, તો કે એ પણ જીવ વિપાકી છે. અને વેદનીય કઈ છે, તો કે છે કે તે પણ અહીંયા આગળ જીવ વિપાકી પ્રકૃતિ છે. આ પ્રમાણે આખી એક જેને કહેવાય કે હા, આ પ્રમાણે એક આખી એની શું વ્યવસ્થા છે એ આપણે હવે જોઈ લીધું. હવે એમાંથી આપણે શું સમજવાનું છે સમજો. હવે ફરીથી પાછો પ્રશ્ન પૂછું છું કે તમને અહીંયા આગળ બહારમાં જે સંયોગ પ્રાપ્ત થયા, આટલી બધી જે વાત થઈ એમાંથી કશે બહારના સંયોગની વાત આવી કે આ કર્મના ઉદય અહીંયા આગળ આવે છે, એવી રીતે કશું આવ્યું તમારે? નામ કર્મની કોઈ એવી પ્રકૃતિ, બરાબર કે નહીં, બહુ સરસ કલરની ગાડી, તેવા સરસ કલર વાળી ગાડી, તો કે છે કે નામ કર્મના ઉદયમાં મળે, તો કે છે કે એવું આવ્યું કશે? કેમ ના આવ્યું? એટલા માટે નથી આવતું કારણ કે તેના ઉદય જેને કહેવાય બહારમાં પહોંચતા જ
નથી,
બરાબર. હવે સાંભળજો, હવે એનો અર્થ એ થઈ ગયો તો પછી આવી પરિભાષા શા માટે બનાવી? તમે સમજો, એક કર્મ કહેવામાં આવે, એક કર્મ, આ જ્ઞાનાવરણાદી આ બધાને કર્મ કહેવામાં આવે, અને એક કર્મનું ન કર્મ કહેવામાં આવે. શું કીધું? એક તો કર્મ કહેવામાં આવે અને એ કર્મના પાછા જે નિમિત્ત પડે તો એને શું કહેવામાં આવે? તો કે કર્મનું ન કર્મ કહેવામાં આવે. એ કર્મનું ન કર્મ એટલે શું એ પણ સમજીએ આપણે જરા. દાખલા તરીકે આપણને એક બહુ અત્યારે સમજો કે મતલબ કે બપોરના ટાઈમમાં સારી ઊંઘ આવી ગઈ, સમજો, તો બરોબર બહુ સારી ઊંઘ આવી ગઈ તો એનું કારણ શું છે? મૂળ કારણ શું? નિંદ્રાવરણ કર્મની ઉદીર્ણા અથવા તો તીવ્ર ઉદય. નિંદ્રાવરણ કર્મની જે પ્રકૃતિ જે છે તે દર્શનાવરણ કર્મની પ્રકૃતિના અંતર્ગત આવે છે. તો છે કે નિંદ્રા નિંદ્રા પ્રચલા પ્રચલા સ્નાન વૃત્તિ એ છે ને, નિંદ્રા ને પ્રચલા એ બધી. તો કે છે કે તે હકીકતમાં અહીંયા આગળ જે ઊંઘવાની એટલે અચેત જેવી અવસ્થા થઈ, અજાગૃત જેવી અવસ્થા થઈ, તો એની અંદર અહીંયા આગળ ઉદય કોનો આવ્યો? ઉદય કોનો આવ્યો? તો કે છે કે અહીંયા નિંદ્રાવરણ કર્મનો જેને કહેવાય કે તીવ્ર ઉદય અથવા તો એની ઉદીર્ણામાં અહીંયા આગળ ઊંઘ જોવામાં આવી, બરાબર કે નહીં? તો હવે એનું ન કર્મ શું? કે તમે બપોરે ફર્સ્ટ ક્લાસ પેટ ભરીને જોરદાર જમ્યા છો અને એના ઉપર જેને કહેવાય કોમટસરમાં દાખલો આપ્યો છે, ભેંસના દૂધનું દહીં બનાવીને તમે ખાધું છે. મને વિચાર આવે એમાં આટલું બધું લખવાની ક્યાં માટે જરૂર પડે? કારણ કે ભેંસના દૂધનું દહીં છે ને ગરિષ્ઠ હોય, અને ગાયના દૂધનું દહીં કેવું હોય? લાઇટ હોય. અને ઓલાની અંદર એટલી ગરિષ્ઠતા છે કે પેટ ભરીને દબાઈને ખાધું હોય અને એના ઉપર તમે લસ્સી પી લીધી હોય અને એમાંય પાછી બે ગ્લાસ પી લીધી હોય તો તમારે અહીંયા આગળ શું થઈ જશે? બપોરે બે વાગે શું થઈ જશે? તો કે અહીંયા આગળ ઊંઘ આવી ગઈ. તો હવે બે કથન થશે, દર્શનાવરણીય કર્મના ઉદયના કારણે અથવા તો તીવ્ર ઉદીર્ણાના કારણે ઊંઘ આવી, તે કર્મ તરફથી વાત થઈ, અને આ પ્રમાણે બપોરે વધારે ખવાઈ ગયું એટલે ઊંઘ આવી, તે હકીકતની અંદર જે ખવાઈ ગયું છે એ તો દર્શનાવરણીય કર્મનું શું છે? એ દર્શનાવરણીય કર્મનું ન કર્મ છે. તો આચાર્ય દેવોએ ક્યારે ક્યારે દર્શનાવરણીય કર્મના ન કર્મને લઈને પણ અહીંયા આગળ જે કાર્ય થયું તો કે તેની ચર્ચા આની અંદર બતાવી દીધી છે. આ પોઈન્ટ પકડાયો કે નહીં? હજી બીજું ઉદાહરણ આપીએ એટલે તમને સમજમાં આવે. એક પ્રશ્ન રવિવારમાં પણ આવ્યો હતો પણ હમણાં નથી ખોલવાનો, એટલે એનું એક બીજી વાત બતાવું છે. એમાં એક બહુ સારો પોઈન્ટ આજે મળ્યો મને, એ જે સવારે એટલે જે ચર્ચા ચાલી હતી આપણે રવિવારે, ઓલા છોકરાઓના જે ક્વેશ્ચન આવ્યા હતા એમાંની. દાખલા તરીકે કોઈ જીવને અહીંયા આગળ સમજો ગ્રહિત મિથ્યાત્વના પરિણામ જોવામાં આવે છે. તો ગ્રહિત મિથ્યાત્વના પરિણામ છે તો કોના કારણે મને ગ્રહિત મિથ્યાત્વના પરિણામ જોવામાં આવે છે? ના નહીં, આપણે ઉપાદાનથી વાત નથી, આપણે અત્યારે નિમિત્ત તરફથી વાત કરીએ, બરાબર ને? હા બરાબર. હવે સાંભળજો, એના બે કથન બનાવી દો. તો સાંભળજો, અહીંયા આગળ જે ગ્રહિત મિથ્યાત્વનું જે પોષણ જોવામાં આવે છે તો આપણે કહીશું કે અહીંયા આગળ દર્શન મૌનીય કર્મના તીવ્ર ઉદયના કારણે એને ગ્રહિત મિથ્યાત્વનું પોષણ જોવામાં આવે છે. તો દર્શન મૌનીનું કારણ કીધું, હવે દર્શન મૌનીય કર્મનું ન કર્મ શું થશે? તો કે છે કે કુદેવ. તો કે છે કે દર્શન મૌનીય કુદેવના કારણે અહીંયા આગળ ગ્રહિત મિથ્યાત્વનું પોષણ થયું એવું જે કથન કરવું તે તો ઔપચારિક કથન છે. અસલમાં કુદેવના કારણે અહીંયા આગળ ગ્રહિત મિથ્યાત્વનું પોષણ નથી થતું, પરંતુ આ કુદેવ શું છે? તો કે છે કે આ કુદેવ જે છે આ દર્શન મૌનીય કર્મના શું થઈ ગયા, એને શું કહેવામાં આવે? એના ન કર્મ કહેવામાં આવે. તો અહીંયા આગળ હવે આ તો એકલું કુદેવ તો એક્ઝામ્પલના રૂપમાં છે, પરંતુ એવા વિશ્વની અંદર જે પણ પદાર્થ એવા હોય કે જે મને અહીંયા આગળ દર્શન મૌનીય કર્મમાં એ તીવ્ર બંધક કરાવવામાં નિમિત્ત બને, તો એ બધા પદાર્થોને એના ન કર્મ કહી દેવામાં આવે. ખ્યાલ આવે છે કે નથી આવતો? આ પ્રમાણે નિષ્કર્ષ શું નીકળ્યો? નિષ્કર્ષ એ નીકળ્યો કે હકીકતની અંદર બહારના કોઈ પણ સંયોગ જે છે તે આ જીવને કોઈ બી રીતે કશી રીતે પહોંચતા જ નથી. હકીકતમાં કંઈ પણ થાય છે તો અહીં થાય છે, અને એમાં નિયમરૂપ નિમિત્ત પણ જોવામાં આવે છે તો કર્મના ઉદયાદી જોવામાં આવે છે, પણ બહારના દ્રવ્ય સાથે આને કોઈ પણ લેવા દેવા જોવામાં આવતી નથી. એવી રીતે જે વેદનીયનો પણ ઉદય આવે છે કે સાતા વેદનીનો ઉદય આવ્યો, અસાતા વેદનીનો ઉદય આવ્યો અને એ પ્રમાણેનું કંઈક ફળ જોવામાં આવ્યું, તો હકીકતમાં તે બાહ્ય પદાર્થના કારણે નહીં પરંતુ વેદનીનો એવો ઉદય હતો એટલા માટે તે એ પ્રમાણેનું ફિલિંગ્સ કરે છે, બહારના પદાર્થના કારણે તેવી જાતનું ફિલિંગ્સ કરતો નથી, પરંતુ તે વેદની કર્મનું શું કહેવામાં આવશે, વેદની કર્મનું શું કહેવામાં આવશે, એટલે કે નો કર્મ કહેવામાં આવશે. હા હા, દ્રવ્ય કર્મ અને ન કર્મ વચ્ચે પણ એનું નિમિત્ત નૈમિત્તિક, એ પ્રમાણે જીવના ભાવ સાથે પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ એવી રીતે કરતા, પણ દ્રવ્ય કર્મ અને ન કર્મનું નિમિત્ત નૈમિત્તિક ક્યાં સુધી ઘટિત કરશો? એનું ન કર્મ કહી દીધું, કારણ કે જે કીધું છે તે ઉપચાર છે અને ફળની અપેક્ષાએ જયારે વાત કરશો તો એને શરીર સુધીને જ એનો એરિયા લેવો પડશે, અને જયારે બહારના દ્રવ્યોની અપેક્ષાએ વાત કરશો તો આરોપ આપીને પણ એ બંને વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે એ પ્રમાણે કથન કરશો. ક્યાં આગળ કયા કેવી રીતે કથન કેવી રીતે લાગે, તો કે છે કે નઈ વિભાગથી આપણે એને સમજવાના હોય છે. બરાબર, હવે સમજો, હવે ફરીથી પાછો એ પ્રશ્ન ફરીથી લાવું છું, હવે તમે જવાબ આપજો. બરાબર, પત્ની મળી કયા કર્મના ઉદયના કારણે? બોલો હવે. હવે સાંભળજો, કયા ઘરી, હવે એક એક શબ્દ હું ઉમેરતો જઉં છું, કયા ઘરી પત્ની મળી કયા કર્મના ઉદયના કારણે? કયા ઘરી એટલે ખબર પડે છે ને, કયા, બરાબર બોલું છું, કયા ઘરી આપણે કહીએ ને માને એમ, હવે સીધે સીધું બરાબર કે નહીં બોલો. અને હા હા, સાંભળજો, હવે એ જે પત્ની મળી છે ને, તો પહેલા તો આપણે નક્કી થયું ગયું કે ખરેખર તે વેદનીય કર્મનું જેને કહેવાય કે ફળ નથી, પરંતુ એ પત્ની છે અને અહીંયા આગળ જો હું સુખનું વેદન કરું છું તો મારા માટે તે વેદનીય સાતા વેદનીય કર્મનું નો કર્મ કહેવામાં આવશે. જો હું એ પત્ની તો એની એ જ છે અને પત્ની એની એ જ હોવા છતાં પણ એના સંયોગમાં હું દુઃખનું વેદન કરું છું તો એ જ પત્ની મારા અસાતા વેદનીમાં, અરે બોલો, હા એની આખી વિશેષ ચર્ચા છે, આપણે કર્ણાનિયોગને ખોલવો નથી. જીવના ગુણ સાથે નાખ્યો તો બાકીના પણ જે ચાર અગાતી કર્મો જે છે તે પણ ખરેખર જીવના ગુણોને જ ગાતે છે. સૂક્ષ્મત્વ, અવગાનત્વ, અગુરુ લઘુત્વ અને અવ્યાબાદ આ બધા છે તે પણ જીવના જ ગુણો છે, પરંતુ તે જીવના અનુજીવી ગુણો નથી અને અનુજીવી ગુણોને ગાતતા નથી એટલા માટે તેને અગાતી કીધા છે. બાકી અગાતી પણ ખરેખર ગાતી છે. આ બધું ખ્યાલ આવે શું કીધું કહેવાનો મતલબ? આખો આખો વિષય થોડો આપણો પછી અલગ થઈ જશે, પણ એક બહુ સારો સમજવાનો છે, ગમે ત્યારે એને સમજાવીશું, જયતીબેન સમજાવી લેશે ગમે ત્યારે આપણે એ રીતે હશે ત્યારે. બહુ એક સમજવા જોઈએ, એક પોઈન્ટ સારો વિચાર કરવા માટે આપ્યો. કોઈ પણ કર્મ બીજા કોઈને નથી ગાતો, તને જ ગાતે છે, અગાતી પણ બીજાને નથી ગાતો, કારણ કે સૂક્ષ્મત્વ, અવ્યાબાદ, અર્યંત અને સિદ્ધમાં ફરક શું છે? તો અર્યંત ભગવાનને હજી આ ચાર ગુણ પ્રગટ નથી થયા, પ્રતિજીવી ગુણો, તે પ્રતિજીવી ગુણો કોના છે? તો કે છે કે અર્યંત ભગવાનને છે. અને એ જ જયારે પ્રતિજીવો ગુણોનું પણ જયારે શુદ્ધ પરિણમન થાય છે તો એ સિદ્ધાવસ્થામાં જોવામાં આવે છે. તો અનુજીવી ગુણો જે છે તે અર્યંત ભગવાનને એ અનુજીવી ગુણો પ્રગટ થઈ ગયા છે, પરંતુ હજી પ્રતિજીવી ગુણો બાકી છે, પ્રગટ નથી થયા, તો એ કોણ ગાતે છે? તો કે આ ચાર અગાતી ગાતે છે. તો પછી કે છે અગાતી શબ્દ શેના માટે છે? તો અ એટલે નહીં અને ગાતે, તો પછી આ ગાતતા નથી તો કોને નથી ગાતા? એ અનુજીવીને ગાતતા નથી એટલા માટે એને અગાતી કીધા, એ જીવને ગાતતા જ નથી એમ નથી. ખ્યાલ આવ્યો? આ કર્મકાંડની અંદર આની ચર્ચા કરવામાં આવેલી છે. જો હવે આવી જાઓ પાછા. હા બરાબર ને, હવે સાંભળજો, એમાં કેટલા પ્રશ્ન થઈ શકે છે જો આવી રીતે નથી માનતા તો, કેટલા પ્રોબ્લેમ ચાલે છે અને આપણું જીવન શેમાં જાય છે? સુખ મેળવવા માટે આમાંથી શું નિષ્કર્ષ કાઢો છે સાંભળજો, સુખ મેળવવા માટે સંયોગોને ભેગા કરીએ છીએ, જે એક પણ સંયોગો તને સાતા અપાવવામાં સમર્થ નથી. તારો અહીંયા સાતા વેદનીનો ઉદય હશે, તું સાંભળજો, સાતા વેદનીનો ઉદય હશે તો જ તું અહીંયા આગળ ઇન્દ્રિય જનિત સુખ ભોગવટો કરીશ. સંયોગો હશે તો તું ઇન્દ્રિય જનિત સુખનો ભોગવટો કરીશ એમ નથી. આમાંથી આ નિષ્કર્ષ નીકળ્યો. પૂજ્ય બેનશ્રીની અહીંયા હમણાં ચર્ચા ચાલી, એમાં છેલ્લી બે લીટી હતી, ખ્યાલ હોય તો, સુખ અહીંથી જ આવે છે સાંભળજો. સુખ અહીંથી જ આવે છે એટલે અહીંયાથી નીકળશે, બરાબર ને? છેલ્લી લીટી આવી ને, બે લીટી. હવે બીજી વાત સાંભળી લો એમાંથી, જેમ અતિન્દ્રિય સુખ અહીંથી જ આવે છે, બહારથી નથી આવતું, એમ ઇન્દ્રિય જનિત સુખ અને દુઃખ પણ અહીંથી જ નીકળે છે, બહારના દ્રવ્યોમાંથી નથી નીકળતું. બહારના દ્રવ્યો પર તો ખાલી આરોપ જ આપવામાં આવે છે, આના કારણે હું દુઃખી, તો એ કહે છે કે બહારના દ્રવ્ય પર આરોપ આપ્યો છે, હકીકતમાં તું મોના કારણે દુઃખી છે, અને મો અહીંથી આવે છે, અને અહીંથી આવે છે એટલે તારા દુઃખનું કારણ અહીં છે, બહાર નથી. અને મારે દુઃખનો અભાવ કરવો હશે તો અહીંયા આગળ અભાવ કરવો પડશે, બહારના દ્રવ્યોનો અભાવ નહીં કરવો પડે. બહારના દ્રવ્યો આવવા જવા તેની યોગ્યતા છે, તે તેની વ્યવસ્થા છે, પણ અહીંયા આગળ મારે સુખી થવું કે દુઃખી થવું? તો કહે છે કે તે સાતાનો ઉદય હશે તો તું સુખનું અનુભૂતિ કરીશ, અને અસાતાનો ઉદય હશે તો તું દુઃખનો અનુભવ કરીશ. આની આવી વ્યવસ્થા જોવામાં આવે છે. એક મહેલમાં એક રાજા રહે છે, સાંભળજો બરોબર. એક મહેલની અંદર એક રાજા રહે છે. હવે આપણને શું લાગે, રાજા કેવો રહે છે? રાજાને કયો ઉદય ચાલે છે બોલો? સાતા અસાતાના શબ્દ જ વાપરો તમે. રાજાને કયો? ફટાફટ બોલો, શેનો સાતા? અને રાજાને દાંત ચૂકતો હોય તો લોજિક પકડાય છે કે મતલબ સાતા શેનો? વરી રાજાને વરી શેનો સાતા? તો કે છે કે દાંત, એક દાંત દુખે હેરાન કર્યા રાખે આખી રાત. હવે દેખાય છે ક્યાં? મહેલમાં ઊંઘતો. અને ક્યાં આંગણ? પોતાના કમરામાં ઊંઘતો. અને કેવી રીતે? ઓલા બંને ઉભા હોય છડીદાર, અને હવા નાખતા હોય આમ આમ, અને ઓલા ભાઈ અંદરમાં શું કરતા હોય? એક બરાડા પાડતા હોય. અને અહીંયા આગળ બહારથી ચક્ષુ ઇન્દ્રિયથી બધા જોવે કે આ રાજા કેટલો સુખી છે. રાજાનો જીવ જાણે કે હું કેટલો સુખી છું. બોલો, વિચાર કરો તમે, આવું કેમ બન્યું? કારણ કે અહીંયા આગળ એ વખતે એ રાજાને, સાંભળજો, એ વખતે એ રાજાને એવી જ જાતનો અસાતા વેદિનીનો ઉદય હતો, તો એને શું થયું? હવે એક બીજી પણ વાત છે, અસાતાનો ઉદય છે અને સાથે મોહ છે, આ બંનેની છે, આ બંનેની ભાગી પાર્ટનરશીપ છે. તો કે છે કે અસાતાનો ઉદય તો ખરો, પણ સાથે મોહ હોય તો દુઃખની અનુભૂતિ થાય, જો મોહ ન હોય તો દુઃખની અનુભૂતિ પણ ન થાય. કારણ કે અસાતાનો ઉદય કયા ગુણસ્થાન સુધી જોવામાં આવે? બહુ સરસ. અસાતાનો ઉદય 14મા ગુણસ્થાન સુધી છે. 14મામાં સાતા કે અસાતા બેમાંથી કોઈ એકનો ઉદય જોવામાં આવશે, પણ સત્તા એટલે એ પ્રમાણે ત્યાં આગળ જોવામાં આવશે. તો કે છે કે ત્યાં સુધીનો ઉદય છે, પરંતુ શું નથી? મોહ નથી. અને મોહ નથી એટલે ત્યાં આગળ દુઃખ નથી. એટલે એ જે એ મોહના સદભાવની અંદર આ પ્રમાણે જેને કહેવાય કે એ રીતે કરે છે. ફર્સ્ટ ક્લાસ ઘરમાં હોય, આલીશાન ફ્લેટ હોય, અને એની અંદર શું થાય સાંભળજો બરોબર, એની અંદર આખી જિંદગી શું થાય, 40 વર્ષની ઉંમર અહીંયા પેરાલિસિસ થઈ જાય, અને 40 વર્ષ સુધી પેરાલિસિસ રહે. બોલો, શું એને સાતાનો ઉદય કહીએ? બહારના સંયોગો જ બધાને દેખાય છે, પરંતુ બહારના સંયોગો નહીં, અંદરમાં એક બીજો સંયોગ પડ્યો છે, અને એ છે કર્મનો સંયોગ. અને એ કર્મનો સંયોગ શું કરે છે? એ કે નિયમરૂપમાં નિમિત્ત છે, બહારના દ્રવ્યો નહીં. વિચાર કરો તમે, તમે તમે આપણે ટ્રેનમાં જાઓ, તમે ટ્રેનમાં જાઓ એટલે કઈ કઈ ટિકિટ કઢાવો? આમ ટ્રેનમાં જાઓ તો, ફ્લાઇટમાં જાઓ તો, એ જો કે ફ્લાઇટમાં જાઓ તો એ આવું બને, પણ આપણે પ્લેન આપણે આપણે આ લઈએ, ટ્રેન લઈએ, ટ્રેન ટ્રેન ટ્રેનની અંદર એક સ્લીપર ક્લાસની તમે ટિકિટ કાઢો છો બરાબર, અને એક 3 ટાયરની ટિકિટ કાઢો છો. તો 3 સ્લીપર ક્લાસ વાળા છે ને, એ છે ને આપણે બોમ્બે સેન્ટર પર ગાડી લાગી હોય ને, એટલે બોમ્બે સેન્ટર પર એટલે પહેલા કયા ડાબા લાગે? ગુજરાત મેલના. અરે ગુજરાત મેલના કયા ડાબા લાગે? અરે પેલા એસી, એસી ના લાગે, પેલા એસી ના આવે એન્જિન, પછી પેલા એસી ના આવે, અને પછી ધીરે ધીરે શું આવે, અને પછી અહીંયા આગળ સ્લીપર ચાલુ થાય. આ ટ્રેન આપણી ઇન્ડિયાની આ પ્રમાણેની પદ્ધતિ છે, એટલે ઓલા બધાના શું સ્લીપર વાળાના જીવ બાળતા બાળતા જાય આ બધા આ પ્રમાણે, અને એ બધા જોતા જાય કે આ હલકા કે ઓલા લોકોના પડદા પાછા ખુલ્લા હોય, અને પડદા એસી વાળાના, અને એ પ્રમાણે જેને કહેવાય કે ઓલો ટક્યો હોય મૂક્યો હોય, ચાદરે મૂકી હોય, અને બધું અપ ટુ ડેટ ફર્સ્ટ ક્લાસ એ રીતે બધું ગોઠવીનું હોય, એટલે ઓલો બેગ પકડતો પકડતો બાપડો જાય, અને નજર નાખતો નાખતો જાય, એટલે એનો જીવ બળી જાય કે આ લોકો સુખી અને અમે અમે દુઃખી. અને એ ભાઈ દોડતો 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 પછી ટ્રેન પકડે અને સ્લીપર કોચની અંદર જેને કહેવાય કે બેસી જાય બરાબર. એટલે આપણે શું માની લઈએ છીએ કે આ એસી કોચવાળા સ્લીપર, આપણે આ એસી કોચવાળા 3 ટાયરવાળા કેવા? અરે કેવા? સુખી. અને એ લોકોને કયો ઉદય? સાતાનો ઉદય. હજી ને જો, હજી સાતાનો ઉદય ખ્યાલ આવે છે કે નહીં? અને પછી આ લોકો સ્લીપરમાં ગયા, એટલે સ્લીપર વાળાને કયો ઉદય? અરે સ્લીપર વાળાને કયો ઉદય? તો કહે છે કે અસાતાનો ઉદય. હવે બને એવું સાંભળજો બરાબર, જો સાંભળજો બરાબર. હવે શું થાય છે ખબર છે કે ઓલી જે સ્લીપર આપણે 3 ટાયર એસી નો ડબ્બો હોય ને એને, હવે એને એવું બને ને કે ઓલા દરવાજા આગળની સીટ આવે. હવે દરવાજા આગળની સીટ આવે અને એવું બને કે દરવાજા આગળની સીટ આવે એટલે શું થાય? ઘડીએ ઘડીએ શું થાય? ખોલ બંધ ખોલ બંધ. અને એમાં પાછા સવારની ટ્રેનની ટિકિટ હોય એટલે ઘડીએ ઘડીએ શું થયા કરે? અરે ઘડીએ ઘડીએ શું થયા કરે? બોલો, એટલે ખોલ બંધ, કોઈ પણ આવે તો અંદર આવે અને પાછો બહાર જાય. અને એમાં વળી પાછા પાપનો ઉદય એવો હોય કે ઓલું જેને સ્પ્રિંગ પાછું બગડી ગયું હોય એટલે એની જાતે પાછું બંધ ના થાય, અને એની જાતે બંધ ના થાય એટલે અડધો દરવાજો પાછો ખુલ્લો રહી જાય, એવું બધું બને ને. એટલે આપ ઘડીએ ઘડીએ શું થાય, ચિંતા બાળે, પાછો ઉભો થઈને બંધ કરવા જાય, પાછો ઉભો થઈને બંધ કરવા જાય. તો અહીંયા આગળ કહે છે કે થ્રી ટાયર એસીમાં છે, ઓસી કુ પણ છે, તકિયો પણ છે, બીજા બધા પણ છે, ફર્સ્ટ ક્લાસ હવા પણ આવી રહી છે, પણ એનું ધ્યાન ક્યાં જાય છે? એટલે કે મારી એસીની હવા કપાઈ રહી છે અને મને અહીંયા આગળ ગરમી લાગી રહી છે. તો કહે છે કે એ વખતે આ બધા સંયોગોમાં હોવા છતાં પણ તે અસાતાનું ફિલિંગ્સ કરી રહ્યો છે. અને સ્લીપર કોચમાં જવા વાળો શું થઈ જાય કે સ્લીપર કોચમાં બેસ્યો જાય અને બને કે એની બાજુની સીટમાં જેને કહેવાય કે એનો મિત્ર આવીને થઈ જાય, એનું કોઈ બીજું કોઈ ફેમિલી આવી જાય, તો એ પ્રમાણે ફ્રેન્ડ સર્કલ આવીને અચાનક મળી જાય તો શું થઈ જાય? આખો દિવસ કેવી રીતે નીકળે? તો કે અપ ટુ ડેટ ફર્સ્ટ ક્લાસ આવી રીતે નીકળી જાય. તો કે જગ્યાએ સાતાનો અનુભવ ભોગવે છે. બહારના સંયોગો સાથે શું લેવા દેવા છે? તમે કેવું ફિલિંગ્સ કરો છો એ પ્રમાણે અહીંયા આગળ જેને કહેવાય કે એ રીતે અહીંયા આગળ ઘટના જોવામાં આવે છે. કયા ઉદયને હટાવવા માંગો છો અને કયા ઉદયને લાવવા માંગો છો? અરે સાંભળજો, ઇન્દ્રિય જનિત સુખ પણ અહીંયા કસાયની મંદતા હશે તો અહીંયા આગળ ભોગવવામાં કામ આવશે. જો કસાયની તીવ્રતા અને સંકલેશના પરિણામ હશે તો ઇન્દ્રિય જનિત સુખ પણ જેને કહેવાય કે તે દુઃખ રૂપમાં જ પરિણમીને આ જીવને ભોગવવું પડે છે. જોકે ઇન્દ્રિય જનિત સુખ પણ દુઃખ જ છે, પણ બંનેની અંદર પણ જેને કહેવાય કે આપણે ડિફરન્સ પાડીએ તો અહીંયા જેટલી કસાયની તીવ્રતા છે એ પ્રમાણે આ જીવને દુઃખનો ભોગવટો જોવામાં આવે છે. બરોબર, આ એક એની વ્યવસ્થા થઈ, આ એની ચર્ચા શેની થઈ કે આ સાતા અને અસાતા કેવી રીતે ઘટિત કરવું? તો કે પદાર્થોમાં ઘટિત ન કરવું પણ જીવના પરિણામમાં ઘટિત કરવું. જીવ જેવું જેવું એ પદાર્થોના સંપર્કમાં જેવા જેવા ભાવ કરે છે, જેવી જેવી ફિલિંગ્સ કરે છે, એ પ્રમાણે જેને કહેવાય કે તે ઉદય દે કહેવામાં આવે છે. બહુ એક સમજવા જેવી વાત છે. એક રૂમની અંદર હસબન્ડ અને વાઇફ બંને સાથે સમજો કે એ પ્રમાણે રહે છે, એક રૂમની અંદર, એક પોતાના બેડરૂમની અંદર. હવે અહીંયા આગળ હસબન્ડ સમજે કે આપણે શરદી વાળા હોય અને એને જેને કહેવાય ઠંડી ચડી જતી હોય, હવે એને એસી ન જોવે, અને ઓલા બેન હોય તો કે બેન થોડા અમે ગરમ હોય એટલે એને અમે એસી જોઈએ, હવે અહીંયા આગળ એસી ચાલુ જોઈએ રોજ. તો કે હવે એસી છે તે સાતાના ઉદયમાં મળ્યું કે અસાતાના ઉદયમાં? અને બંનેને એક સાથે સંયોગ થયો છે. બોલો, એસી મળ્યું એ સાતાના ઉદયમાં મળ્યું કે અસાતાના ઉદયમાં મળ્યું? પોઈન્ટ પકડાય છે? શું લોજિક છે આની અંદર કામ કરે છે? તો કે છે કે સાતાના ઉદયમાં કે અસાતાના ઉદયમાં એસી મળતું નથી, પરંતુ જે સુખની અનુભૂતિ કરે છે ઇન્દ્રિય જનિત, તો કે છે કે તેને સાતાનો ઉદય કહેવામાં આવે, એના માટે તે જ એસી નો કર્મ કહેવામાં આવશે. અને જે દુઃખની અનુભૂતિ કરે છે તો તેના માટે તેને અસાતાનો ઉદય કહેવામાં આવશે, તેનું પણ એનું નો કર્મ શું કહેવામાં આવશે? એસી કહેવામાં આવશે. એસી સાતા કે અસાતા નથી. ખ્યાલ આવ્યો? આ પ્રમાણે એની વ્યવસ્થા ચર્ચા કરવાની છે. વિષય આપણે કાલે પછી એ અસાતા વેદનીના ઉદયમાં કયા કયા કારણોના કારણે એ પ્રમાણે એને દુઃખ ભોગવવું પડે છે એની ચર્ચા આપણે કાલે વિશેષ કરીશું.
સહજાનંદે શોધ સ્વરૂપે અવિનાશે હું આત્મ સ્વરૂપ, સહજાનંદે શોધ સ્વરૂપે અવિનાશે હું આત્મ સ્વરૂપ, સહજાનંદે શોધ સ્વરૂપે અવિનાશે હું આત્મ સ્વરૂપ, સહજા નંદે શોધ સ્વરૂપે અવિનાશે હું આત્મ સ્વરૂપ, સહજા નંદે શોધ સ્વરૂપે અવિનાશે હું આત્મ સ્વરૂપ.
નિષ્કર્મ અવસ્થાને પ્રાપ્ત ઋષભાદિતિ મહાવીર પર્યંત 24 જિનેન્દ્ર ભગવાન 9 દિવ્ય ધ્વનિના દાતાર એવા સિમંદર આદિત્ય અજિત વીર્ય પરંત વિશ્વરેમાન જિનેન્દ્ર ભગવાન 9 ધ્રુવધામના ધ્યાનની ધક્તિ ધૂણીને ધકાવનાર અરજ્ઞાન બલના ધારક એવા શ્રી બાહુબલી મુનિન્દ્ર ભગવાન 9 સ્યાદવાદરૂપ અનેકાંતમય બે વિરોધ દઈને અવિરતપણે પ્રકાશનારી સમયસર નિયમસર પ્રવચનસર આદિ સમસ્ત જીનવાણી માતાનો પ્રમત પ્રમદશામાં ઝૂલનારા કલિકાલ સ્વરૂપને દેવ કુનકુનાદિ સમસ્ત આચાર્ય ઉપાધ્યાય સાધુ ગુરુ ભગવાન 9 જીનવાણીના ઊંડા અને ગહન રસે સમજાવનાર અનંત અનંત ઉપકારી શ્રી કાનગુરુ દેવનો, કાનગુરુ મહિમા બતાવનાર પ્રસમ રસમાં મગ્ન પ્રસમમૂર્તિ ભગવતી માતનો, અપૂર્વ સરના આત્મશ્રીની ભાવના જાગૃત કરાવનાર એવા કૃપાળુ દેવનો, શ્રી પરમ પવિત્ર સનાતન દિગંબર જૈન ધર્મનો, निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिनवाणी माँ को वंदना शतबार है। बोलो स्याद वादरूप अनेकांतमय जिनवाणी मातनो